સમજાય છે. એ વસ્તુ એમ બતાવે બુદ્ધિને બળે આ વસ્તુ સમજાય એમ નથી. બુદ્ધિને બળે જો સમજાતો તો દેવતા ઓળખી ગયા તો ઓહો આ તો સર્વોપરી ભગવાન આવ્યા એમ કરીને દંડોળ કરવા માંડ્યા હોત. સર્વોપરીનો તો ભગવાન તો સમજવાતા, ભગવાનનો સમજાણા હું સમજ્યા, આ તો ભગવાનના ખરેખર ભક્ત છે, વિષયમાં લેવાતા નથી. લો તે ઘણાય ગ્રંથો દેવતાઓના લખેલા છે જેને આધારે આપણે એમ માનીએ છીએ આ વાત આમ છે ને આ તેમ છે. હવે એને ખુદને સમજાણા નથી, એના શાસ્ત્ર વાંચે ને આપનું રાખ સમજાય. માટે ભક્તજનો સ્પષ્ટ સમજ્યો કે ભગવાન સ્વામિનારાયણને સમજવા માટે આપ બુદ્ધિ કદી કામ નહીં લાગે. બુદ્ધિના બળે ભગવાન સ્વામિનારાયણ કોઈ દાડો નહીં સમજાય. દેવતાઓ કેવા મને, લો તમે ભગવાન એકાંતિ ભક્ત ખરા, આપણે દઢ કરજો, હું દઢ કરવાનું ભગવાન સ્વામિનારાયણ ભગવાન એકાંતિ ભગત ખરા છે, નક્કી કરજો. ભગત ખરા છે, એને ખરેખરા ભગત. હે તો ભગત કે થો વાંધો, અમે કીધું તે, અમે કીધું તો નહીં કહેવાનું, હું કામ નહીં કહેવાનું. અરે ખુદ મહારાજ બોલે છે, તમે જો તો ખરા, મહારાજ જે વસ્તુ બની છે દેવતાઓ ખુદ બોલ્યા આ ખરેખરા ભગવાનના ભક્ત ખરા, આપણે શું વાંધો કહેવામાં, લખ્યું છે તો નહીં કહેવાનું. વચનામૃતનો પુરાવો છે, મહારાજ ભગવાન એકાંતિ ભગત ખરા, બરાબર છે ને. હા પાડો હું વાંધો હું તમને, પણ લખ્યું તો નહીં કહેવાનું. તો ભક્તજનો બરાબર સમજો, આમાં ભગવાનના એકાંતિ ભક્ત ખરા એમ કીધું, તેમ છતાંય જેમ હૃદયમાં આ નથી પડતી એમ અનેક જગ્યાએ મહારાજને બીજા અવતાર જેવા કીધા હોય, હજાર વાર કીધા હોય તો હૃદયમાં આ પડવી જોઈએ નહીં. સમજાય કે ભગવાન બીજા અવતાર જેવા ન જ પડવી જોઈએ. મન તો ત્યાં ઠરે જ્યાં મહારાજને સર્વોપરી કીધા હોય, ત્યાં જ હા પડે, બાકી કોઈ જગ્યાએ હા પડે નહીં. તમારું મનમાં એમ થાય સ્વામી વારે વારે હું કામ કે, તમને ખબર છે આમ તમે ખેતી ન કરી હોય, આમ કોઈ દાદાએ કરી છે, અમુક ખેતરમાં ઊંધાવાળા હોય, આમ ઊંધાવાળા ઢાળવાળા હોય, પછી અંતે આમ આમ નાકો ખોલે ને પાણીનું, પાણી નાકું ખોલે ને તો પાણી હાલતું થાય, પણ આમ એવું દોડતું દોડતું જાય, પાંચ મિનિટ ન થાય ને તે ક્યારો ભરાઈ જાય, પાંચ મિનિટ ન થાય ત્યાં ભરાઈ જાય. પણ બીજે દાડે તેમને આટો મરો તો હાવ કુરું ધડાક હોય, કાંઈ એક છાંટોય પાણી ન દેખાય. આમ સમજાય છે એમ ઊંધાવાડાની જેમ જો આપણે કથા હાકે જાહું તો આજ આમ તમને બરાબર બરાબર લાગશે, પણ કાલ હુકાઈ જાહે, કાલ પાછું ભૂલાઈ જાહે, અને બીજા કોઈ તમને કહે જો આ વચનામૃત વાંચ આની અંદર જો કીધું મહારાજ બીજા અવતાર જેવા છે, આ તું ખોલ ભક્ત ચિંતા આમાં જો કીધું મહારાજ અવતાર જેવા છે, તે દાડા આપણું હુકાઈ જાય પાછું. સમજાય છે, હુકાય નહીં, હુકાય નહીં એટલે પછી ઓલા શું કરે, ઊંધાવડું ખેતર હોય એમાં પછી વચ્ચે આમ ઠવા કરે, વચ્ચે વચ્ચે દોરિયામાં કેરામાં થોડે થોડે બબે વામને અંતરે ઢયા કરે, ન્યા પાણી રોકાય, ત્યાં થોડે રોકાય, વળી પછી બીજી જાય, ન્યા વળી ઘડીક રોકાય, વળી ત્રીજે જાય, એટલે પાંચ મિનિટે જે ક્યારો ભરાતો હોય અડધો કલાકે ભરાય, વાર લાગે. સમજાય, અડધો કલાક લાગે ખરી, ઉકલે નહીં, પણ એ પછી હુકાય નહીં. સમજાય, હવે આપણે શું કરીએ છીએ, શું કરીએ છીએ, એવા ઠવા કરતા જાય કે જેથી કરીને આ વાત પછી હુકાઈ જાય નહીં. નતર એવું હોય છે કથા હાલો ને ત્યાં સુધી બધા વાહ વાહ કરે અને આમ તેમ કરે ને પછી બધું હોય એમનું એમ, પણ હોય એમનું એમ આપણે રાખવું નથી. ગમે તેવા શાસ્ત્ર વાંચીને ગમે તે કહેનારો મળે તો એને એમ કહેવાનું તારી મતિ ભમી છે, બાકી ભગવાન સ્વામિનારાયણ તો સર્વોપરી જ છે. અને જો સર્વોપરી નો તું કહી દે ભગવાન સ્વામિનારાયણ ભગત છે, કહી દે આમ લખ્યું છે તે. માટે ભક્તજનો શાસ્ત્રમાં તો અનેક વિધ વાત લખેલી હોય, જો મહારાજ ખુદ જ્યારે અંતર્દૃષ્ટિ કરીને ગયા છે ત્યારે દેવતાઓ કહેવા માંડ્યા બધા, તમે ભગવાનના એકાંતિક ભક્ત ખરા, કેમ જે તમારું મન ભગવાનને મૂકીને કાંઈ લોભાતું નથી. પછી તેમના વચન સાંભળે ને અમારે હૈયાને વિશે શુદ્ધિ હિંમત આવી, લે મારે કે દેવતા અમારે વખાણ કરે પછી હિંમત આવી, રમાડેશ કે નહીં આપણને, હાવ રમાડેશ કે નહીં. હું તમને ઘણી ફેરી કહું છું મહારાજે ઉપાસના બહુ રમાડ્યા, એટલા માટે રમાડ્યા, આમ રમાડ્યા પછી દ્રઢ થાય એ વિખાય નહીં, સમજાય, એ જલ્દી વિખાય નહીં. બોલા કાપડ કાપડ વણતા હોય ને, કાપડ વણતા હોય એ કાપડની અંદર આમ જાડું વણે ને તો ફટાફટ ફટાફટ વણાતું જાય, પણ વિખોય ને તો આમ કરીને આમ તાર કરે ને તો બધું વિખાય જાય. અને ઝીણું ઝીણું વીણ્યું હોય ને તેને બહુ જ વાર લાગે, બહુ સમય લાગે અને કંટાળો પણ આવે, પણ પછી એનો તાર કોક જુદો પાડવા જાય તો પડે નહીં. એ મહારાજ વણે છે, ઉપાસના વણે છે. આ વચન અમૃતમાં મહારાજ પોતાની ઉપાસના વણી રહ્યા છે કે આવા શબ્દો આથી હલકા તો નહીં પડે. મહારાજનો કહેવાનો મતલબ, મહારાજ જાણતા હતા હું ગયા પછી, હું ગયા પછી અનેક વાદો થશે, અનેક વાદો થશે, એમ અનેક વાતો એવી કરશે મહારાજ બીજા અવતાર જેવા જ હતા, અવતાર જેવા જ હતા, જેથી કરીને કદાચ મારા ભક્તને ફગી જશે. પણ અત્યારથી હું ભક્ત જેવો છું એમ વર્ણન કરું, અને તેમ છતાં મારા આશ્રિતને એમ જ મનાય કે નહીં, મારા મહારાજ તો સર્વોપરિ છે, તો સ્વામિનારાયણ ભગત હતા, એથી નીચો કોઈ કહેનારો નહીં મળે ને. મારાનો કહેવાનો મતલબ કે એવા તો દુનિયામાં કોઈ નહીં જન્મે ને કે સ્વામિનારાયણ તો હાવ સામાન્ય માણા હતા, એવું તો કહેનારો કોઈ નહીં મળે. બહુ બહુ તો કેવો કહે છે સ્વામી મહાપુરુષ હતા, એવા શબ્દ પડે તો મારા આશ્રિતની મતિ ન ભમે, અને કોઈ દી એમ ન થાય કે ના મહારાજ સર્વોપરી નથી. એટલા માટે મહારાજ આમાં બાર દઈ દઈને વણે છે, બાર દઈ દઈને મહારાજ વણે છે. મારે એમને સુધી હિંમત આવી ગયું લો. પછી અમે મનને કહ્યું છે તારું જેવું રૂપ છે તેવું હું જાણું છું, જો ભગવાન બીના બીજા પદાર્થનો ગાઢ ગડ્યો તો તારા ભૂકા કરી નાખીશ. તેમજ બુદ્ધિને કહ્યું છે ભગવાનને બીજો નિશ્ચય કર્યો તો તારી વાત છે. તેમજ ચિત્તને કહ્યું છે ભગવાનને બીજું ચિંતન કર્યું તો તારા પણ ભૂકા કરી નાખીશ. તેમજ અહંકારને કહ્યું છે ભગવાનના દાસ પણ આવીને બીજું અભિમાન ધર્યું તો તારો નાશ કરી નાખીશ. પછી તો અમારે જેમ આ લોકના પદાર્થની અત્યંત વિસ્મૃતિ થઈ હતી, તેમજ દેવલોક બ્રહ્મલોકના પદાર્થની પણ અત્યંત વિસ્મૃતિ થઈ ગઈ. અને જ્યારે એ સર્વે સંકલ્પ ટળી ગયા ત્યારે સંકલ્પનો મંદવાડ હતો તે પણ ટળી ગયો. અહીંયા મહારાજ પોતે ભક્તપણે બોલી, એક તો પોતાની ઉપાસના દ્રઢ કરાવે છે, બીજા નંબરમાં એ વાત બતાવે, એ ભક્તજનો તમે પણ આમ રહેજો, આ દુનિયાના સુખ અથવા તો સ્વર્ગ આદિકના દુઃખ મૃત્યુલોક ને મૂક્યા પછી સત્યલોક આદિકના સુખ તમારે સામે આવીને ઉભા રહે તો પણ તમે મારા સિવાય ક્યાંય લોભાશો નહીં. ને તો દેહ મૂક્યા પછી ધામમાં જતા અનેક વિધ રીધિ સિદ્ધિઓ દેખાશે, અને આ વાતનું દઢીકરણ નહીં કર્યો તમે હલવાઈ જશો, માટે મારા સિવાય કોઈ જગ્યાએ પ્રીતિ કરશો નહીં. મહારાજ કે સંકલ્પ વિકલ્પ બધાય તળી ગયા. એવી રીતે ભગવાનનો ભક્ત હોય તેને વર્તું એમ શ્રીજી મહારાજ પોતાનો વૃતાંત ભક્તજનના કલ્યાણ અર્થે કહ્યું. ને પોતે તો સાક્ષાત શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે, સાક્ષાત શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે. ક્યાં કૃષ્ણ? અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ. પછી જે મહારાજ બોલ્યા છે વાસુદેવ મહાત્મા વિશે, એકાંતિક ભક્તના ધર્મ કયા છે? જે એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહીં, ને પોતાને ચૈતન્ય રૂપ માને, અને સ્વધર્મ જ્ઞાન ને વૈરાગ્ય તેને સહિત ભગવાનની ભક્તિ કરે, ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં. અને એ જ્યારે એ ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. જેમ રાજા હોય ને તેની રાણી હોય, તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય, અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે. તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે. માટે તુચ્છ એવા જે સંસારના સુખ તે સાધુને ઈચ્છવા નહીં, કાંજે એ સાધુ જ્યારે ભગવાનના ધામને પામે છે ત્યારે અનંત કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક ઈશ્વર તે ભગવાનને અર્થે જેમ અનંત પ્રકારની ભેટ સામગ્રીઓ લાવે છે તેમ સાધુને અર્થે પણ લાવે છે. ને ભગવાનને પ્રતાપે કરીને એ સાધુ અલૌકિક ઐશ્વર્ય સામર્થ્યને પામે છે, એવો મોટો વિચાર હૈયામાં રાખીને એક ભગવાન વિના બીજું કાંઈ પણ મનમાં ઈચ્છું નહીં. અને જેમ હાથમાં ચિંતામણી આવી ત્યારે તે ચિંતામણીને જતન કરીને રાખવી, કેમ જે જો હાથમાં ચિંતામણી છે તો જે પદાર્થ ઈચ્છશે તે પદાર્થને આપશે. તેમ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણીને જાળી રાખવી, પણ તેને મૂકવી જ નહીં તો એને સર્વે વાતની સિદ્ધિ થશે. મહારાજ કે એકાંતિક ભક્ત જ્યારે જીવાત્મા થાય છે ત્યારે પોતાનું રૂપ દેહ થકી વિરક્ત સમજે, ચૈતન્ય હું આત્મા છું બ્રહ્મ છું અને મારે વિશે પ્રગટ પરમાત્મા બિરાજમાન છે એમ નક્કી કરી, અને જ્યારે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની દ્રઢતા કરે, નિશ્ચયની દ્રઢતા કરે, ત્યારે મહારાજ કે એ સાધુ શ્રેષ્ઠ પદવીને પામ્યો એ જ સાચો સાધુ છે. અને મહારાજ કે એવી જે સાધુતાની પદવી એથી મોટી કોઈ બીજી પદવી નથી. ભક્તજન અહીંયા સાધુ શબ્દમાં ખાલી ભગવાધારીનો સમજવા, પણ જે કોઈ હોય, કોઈ પણ ભગવાનનો ભક્ત, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને ઉપાસનામાં સંપૂર્ણ દ્રઢ બન્યો એ ગ્રહસ્થ હોય તોય ભલે અને ત્યાગી હોય તોય ભલે. મહારાજ કે એ તો પછી પરમાત્માને વરી ચૂક્યો અને પરમાત્માને વર્યો. પરમાત્મા રાજા છે, રાજાને કોઈ નારી વરે એને શું કહેવાય? રાણી. પછી જેટલું રાજાનું ચાલે એટલું રાણીનું ચાલે. એ મહારાજ કે આવો જે મારો એકાંતિક ભક્ત છે એની સ્થિતિ એવી થાય છે, ભગવાન જેટલા સમર્થ છે એટલી સામર્થ્યયુક્ત ભક્ત થાય છે. હજી કહું પાછું ગોટાળો કરતા નહીં, તેમ છતાંય ભક્ત ભક્ત છે, ભગવાન ભગવાન છે, ભગવાન સ્વામી છે, ભક્ત દાસ છે. એ સ્થિતિને મહારાજ કે ભક્ત પામે છે. આવો જ્યારે નિશ્ચય થાય ત્યારે, અને મહારાજ કે એવી જ્યારે સ્થિતિ થાય ત્યારે જો તેની મહત્તા જ્યારે ભગવાનના ધામને પામે છે ત્યારે અનંત કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક ઈશ્વર તે ભગવાનને અર્થે જેમ અનંત પ્રકારની ભેટ સામગ્રીઓ લાવે છે તેમ સાધુને અર્થે પણ લાવે છે. ભક્તજન એક પ્રશ્ન તમને ઉઠશે, જો કે તમને ઉઠતો નથી એટલે વાંધો નહીં, પણ કદાચ ઉઠે કે આવી સ્થિતિને પામેલો જે સંત એ પરમાત્માના ધામને પામે છે ત્યારે બ્રહ્માદિક ઈશ્વર અનેક વિધ વસ્તુ પરમાત્માના પૂજ્યને માટે લાવે છે એમ એ સંતને માટે લાવે છે. તો બાદ એ આવશે કે બ્રહ્માદિક દેવતાઓને અક્ષરધામની અંદર પ્રવેશ નથી. તો ભગવાનને અર્થે જેમ લાવે છે એમ સંતને અર્થે કેમ લાવ્યા? ભક્તજનો આવા મેં બહુ પ્રશ્ન પેલા ઉઠાવ્યા છો, બહુ મને મારો શંકાવાળો સ્વભાવ છે, હું જલ્દી આ ન પાડું, પણ એક એક અદભુત સમાધાનો મળ્યા જેનો આજ આનંદ છે. ભક્તજનો આનો સમાધાન એવું છે કે ભગવાનનો સંત પરમાત્માના ધામને પામે, એનો મતલબ કે ભગવાનનો સંત કે ભક્ત એવી ઉચ્ચ સ્થિતિને પામે, ત્રણ દેહ થકી પૃથક આત્મસત્તા રૂપે વર્તે અને આત્માનિશે અખંડ પરમાત્માની મૂર્તિને ધારી આ સ્થિતિને પામે, તો મહારાજ મધ્યના 31માં કહે કે જ્યાં ભગવાનની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. એટલે એવી સ્થિતિને પામ્યો, ત્રણ દેહથી પૃથક વર્તી અને અખંડ પરમાત્માને જે ધારી રહ્યો છે, પરમાત્માના ધામમાં પહોંચી ચૂક્યો છે, અને એવો જે સંત કેવા જે ભક્ત છે એને અર્થે બ્રહ્મા આદિક અનેક વિધ વસ્તુ અર્પણ કરે છે, નહીં કે અક્ષરધામમાં આપવા જાય છે. એવો એનો અર્થ ભગવાનના ભક્તોએ ઘટાડો તો પરસ્પર બાદ આવે નહીં. અને ભક્તજનો ખરેખર ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દ્રઢ થશે અને ઉપાસના દ્રઢ થશે તો આપણી પ્રાપ્તિ કોઈ સામાન્ય નહીં રહે. એ જેને દ્રઢ થયું છે એની પ્રાપ્તિ એવી થઈ છે, એની સ્થિતિ એવી થઈ છે, આ દુનિયા કોઈને ડોલાવી નથી શકી. પણ જ્યાં સુધી દેહધારી હોય ને દેહધારી ત્યાં સુધી મહિમા ન સમજાય. કાલે હું એક શાસ્ત્ર વાંચતો, નામ ભૂલી ગયો, એમાં એવી વાત આવી કે ગોપાળાનંદ સ્વામીની છેલ્લી અવસ્થા હતી, પછી એના બે શિષ્યો ગોપાળાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી ખભા ઉપર હાથ મૂક્યા અને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતા હતા. એમ વચ્ચે ઉમરો આવ્યો તો સ્વામીનો પગ ઊંચો નહોતો થતો, ત્યારે એક શિષ્ય બહુ મહિમાવાળો હતો, એ સ્વામીનો આમ બે હાથથી કરી અને પગ ઊંચો કરવા મહેનત કરતો હતો. ત્યારે બીજો શિષ્ય શું બોલ્યો ખબર? વાત તો બહુ મોટી મોટી કરે છે કે અક્ષર પરની વાતો કરે છે કે આમ અથડે ઊંધીવાળો તો અનંત કોટી બ્રહ્માંડ ઊંધા નાખે એવી વાતો કરે, પગ તો ઊંચો નથી થતો કે જીવની દિશા જો તમે. હે ગોપાળાનંદ સ્વામીને આરે રહેનારો એનો શિષ્ય એમ બોલ્યો, તમે કલ્પના કરો. એટલે કેવું પડે કે ભગવાનને ભગવાનના સંતો ભક્તો ઓળખવા એ કોઈ સામાન્ય બાબત નથી. એ દેહધારી છે, એ મનુષ્ય છે એવી જ્યાં સુધી ભાવના રહેશે ત્યાં સુધી દિવ્યતા કોઈ દી નહીં. આ મનુષ્ય છે જ નહીં, એમ આ તો મુક્ત જ છે. ખાલી એના ખોખા દેહ એ પંચભૂતના દેખાય છે, એના શરીર પંચભૂતના દેખાય છે, પરંતુ તો મુક્ત જ છે, દિવ્ય જ છે. એવી જ્યારે ભાવના થાય ત્યારે જીવને અહો અહો પણું રે અને ત્યારે જેમ છે એમ હેત બંધાય. નત્ર ગોપાળ સ્વામીની શિષ્ય એમ બોલો કહો. કે પગ તો અધરનિત થતો. એટલે અહીંયા મહારાજ જે વાત બતાવી રહ્યા છે, શું બતાવી રહ્યા છે, કે ભગવાનનો ભક્ત એટલો બધો સમર્થ બને, ભગવાન જેટલા સમર્થ છે એટલો જ એ સમર્થ બને. તો ગોપાળન સ્વામી સમર્થ હતા કે નહોતા? જેવા ભગવાન સમર્થ એવા સમર્થ, અને એવી સામર્થ્ય સ્વામી દેખાડે છે કે નહીં દેખાડે? અને તેમ છતાં એના શિષ્યનો સંકલ્પ થયો. લો, માટે ભક્તજનું શાસ્ત્ર વાંચી વાંચી એને શ્રવણ કરી કરી અને આટલું જ કેળવવાનું છે, પરમાત્માની મોટો જેનો કોઈ માપ નથી, મને મળેલા પુરુષોત્તમ નારાયણ એની જેવા એક જ છે, અને એને પામેલા, એને ભજતા, એનો અનુયાયી તમામ એ સંતો હોય, ભક્તો, આચાર્યમાં કોઈ પણ હોય, એના મહિમાનો કોઈ પાર નથી. આ વાતને ઘેડ જ્યારે હૃદયમાં બેસે ત્યારે એ જે આનંદ હશે એ અલૌકિક હશે. મહારાજ એમ કહે છે, જો કે બ્રહ્માદિક જે છે એ જેમ ભગવાનને અર્થે અનેકવિધ લાવે છે વસ્તુ, એમ એ સંતને અર્થે લાવે છે. પણ કેવી રીતે? સમજ્યા? અક્ષરધામમાં નહીં, સતે દેહે જ. ને ભગવાનને પ્રતાપ કરીને એ સાધુ અલૌકિક ઈશ્વર સામર્થ્યને પામે છે. એવો મોટો વિચાર અહીંયામાં રાખીને એક ભગવાન વિના બીજું કાંઈ પણ મનમાં ઈચ્છવું નહીં, અને જેમ હાથમાં ચિંતામણી આવે ત્યારે તે ચિંતામણીને જતન કરીને રાખવી. કેમ? જે જો હાથમાં ચિંતામણી છે તો જે પદાર્થ નીચે તે પદાર્થ આપશે, તેમ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિરૂપી ચિંતામણીને ઝાલી રાખવી, ભગવાનની મૂર્તિને સંભાળે જ રાખવી, થાકવું જ નહીં, અને હાવ ખર્ચા વિનાનું કામ પાછું, જરાય ખર્ચો નહીં. અને મોટેપ બહુ આવે, આવી જેને મોટેપ જોઈતી ને હાવ મફતના ભાવમાં મળે છે, એક પાય ને એક પેની નહીં ખર્ચવાની, વિના પાઉન્ડે મળે છે. માટે જેને મોટેપ પ્રાપ્ત કર્યું એમણે ભગવાનની મૂર્તિને સંભાળવા માંડવું, જાળી રાખવી, પણ તેને મૂકવી જ નહીં, તો એને સરે વાતની સિદ્ધિ થશે. ઇતિ વચનામૃતમ ગરડા મધ્ય પ્રકરણનું 22મું થયું. સહજાનંદ સ્વામી મહારાજ પ્રભુના વચનરૂપી અમૃતથી સભર વચનામૃત ગ્રંથ ઘણો સરળ છે અને સાથે આપમેળે સમજવામાં ઘણો જ કઠિન છે. ભગવાન શ્રીહરિ કૃપા કર્યા તો કોઈ મહાપુરુષની દ્રષ્ટિથી આ ગ્રંથનું અવલોકન કરવામાં આવે તો ગ્રંથ ઘણો સરળ છે, આ બુદ્ધિથી સમજવું ઘણું કઠિન છે. માટે આપણે મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ આપની વાણી આપ સમજાવો. કાલે આપણે 22 વચનામૃત સમજ્યા હતા, આજ 23મું વચનામૃત સમજવા પ્રયાસ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંત 1878ના જ્યેષ્ઠ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ બિરાજમાન હતા. મસ્તક ઉપર ધોળી પાઘ બાંધી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા, જે આજ તો અમે મનનું રૂપ વિચારી જોયું, તે મન જીવ થકી જુદું ન દેખાણું. મન તો જીવની જ કોઈ કિરણ છે, પણ જીવ થકી જુદું નથી. અને મનનું રૂપ તો એવું દેખાયું છે, જેમ ઉનાળામાં લોકો હોય તથા જેમ શિયાળામાં હિમ હોય તેવું મનનું રૂપ દેખાણું. અને જેમ માણસ દેહમાં લૂક પેસે તથા હિમ પેસે ત્યારે તે માણસ મરી જાય છે, તેમ એ મન ઇન્દ્રિય દ્વારે થઈને જ્યારે વિષય સન્મુખ જાય છે ત્યારે તે વિષય જો દુઃખદાયી હોય તો મન તપીને ઉનાળાની લૂક જેવું થઈ જાય છે, અને તે વિષય જો સુખદાયક હોય તો તેની વિશે મન શિયાળાના હિમ જેવું થાય છે. તે જ્યારે દુઃખદાયી વિષયને ભોગવીને લોક સરખું ઊનું થઈને જીવના હૃદયમાં પેસે છે ત્યારે જીવને વિશે અતિશય જીવને અતિશય દુખ્યો કરીને કલ્યાણના માર્ગ થકી પાડી નાખે છે. એ તે લોક લાગીને મરે તેમ જાણવું, અને જ્યારે એ મન સુખદાયી વિષયમાં સુખને ભોગવે ત્યારે ટાઢું હિમ સરખું થઈને જીવના હૃદયમાં પેસે છે. જીવને સુખ્યો કરી કલ્યાણના માર્ગ થકી પાડી નાખે છે. એ તે હિમાળાનો વા આવે અને મરે તેમ જાણવું. માટે જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે પણ નહીં અને સારા વિષયને દેખીને ટાઢું પણ થાય નહીં, એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત સંત જાણવા. અને એવું મન થવું એ કાંઈ થોડી વાત નથી. અને મનનો તો કેવો સ્વભાવ છે, તો જેમ બાળક હોય તે સર્પને અગ્નિને તથા ઉગાડી તલવારને જાળવા જાય, તે જો જાળવા ન દઈએ તો પણ દુઃખી થાય અને જો જાળવા દઈએ તો પણ દુઃખી થાય, તેમ જો મનને વિષય ભોગવવા ન દઈએ તો પણ દુઃખી થાય અને જો ભોગવવા દઈએ તો પણ વિમુખ થઈને અતિશય દુઃખી થાય. માટે જેનું મન ભગવાનને વિશે આસક્ત થયું છે ને વિષયને યોગ્ય કરીને ટાળવાનું થતું નથી તેને સાધુ જાણવા. મધ્યનું 23મું વચનામૃત છે, જે વચનામૃતમાં મહારાજે મનના રૂપની વાત કરી છે. મહારાજ કે વિચારીને જોયું તો મન એ જીવથી અલગ દેખાણું નહીં, મન એ જીવની જ કોઈ કિરણ છે. આ વચનામૃતમાં મહારાજે જીવ અને મન બેને એક કરી દેખાડ્યા. જીવ અને મન બે જુદા છે જ નહીં, એનો મતલબ તો એવો થાય તમે જીવ કહો તોય ભલે મન કહો તોય ભલે એક જ છે. મહારાજ બોલે છે, પણ જો એમ જ લઈએ કે જીવ અને મન બે એક જ છે, અલગ છે જ નહીં, તો અન્ય વચનામૃતને બાદ આવશે. કેવળ એક જ વચનામૃત ઉપર જો આપણે ડિપેન્ડ કરીએ તો એ બાદ આવે, કારણ કે મહારાજે લોયાના 14મા વચનામૃતમાં એમ કીધું, મનને તો પરમ શત્રુ જાણવો એનો વિશ્વાસ કોઈ દિવસ કરવો નહીં. અહીંયા મહારાજ કે મન અને જીવ બે અલગ નથી. લોયાના 14મા મહારાજ એમ કે છે કે મન છે એ જીવનો શત્રુ છે, એનો તો વિશ્વાસ જ કરવો નહીં. મન જીતાણું છે યદ્યપિ એનો વિશ્વાસ ન કરવો. અને મહારાજે અંત્યના 6ઠા વચનમાં એવું કીધું કે મન છે એ જીવનું મિત્ર છે. તો મિત્ર છે તો અલગ થયું, દુશ્મન છે તો અલગ થયું. અને આ વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે મન છે એ જીવથી જુદું છે જ નહીં, મન છે એ જીવની કિરણ છે. તો ઉલટસુલટ શું કામ બોલતા હશે, કા કેવું જોઈએ મિત્ર છે, કા કેવું જોઈએ દુશ્મન છે, અને કા તો કેવું જોઈએ મન જુદું છે ને કા કેવું ભેગું છે. ક્યારેક ભેગું કે ક્યારેક જુદું કે ક્યારેક મિત્ર કે ક્યારેક દુશ્મન કે. પણ મહારાજ જે બોલે એમાં કોઈ દિવસ વિરોધાભાસ હોય જ નહીં. મહારાજ અહીંયા જે બોલ્યા છે કે મન છે એ જીવની કિરણ જ છે, મન જીવથી લેશ માત્ર અલગ નથી. પણ એ કોને માટે, કોને માટે? એના પરમ એકાંતિક સંત માટે, કે જેણે મન સંપૂર્ણ જીતી લીધેલું છે, કે જે મન જીવથી લેશ માત્ર વિરુદ્ધ ક્રિયા કરવા તૈયાર નથી. જીવ જે ઈચ્છા કરે, જીવ જે કલ્પના કરે, જે સંકલ્પ એમ જ ક્રિયા કરે, એને માટે જીવ અને મન એકાકાર છે. એક છે માને કેમ એક? જેવું જીવ તત્વ એવું મન તત્વ, તો કે ના, જેમ ભગવાનના કોઈ પરમ એકાંતિક ભક્ત હોય કે સંત હોય તો આપણે એને એમ કહીએ, આ તો ભગવાન જેવા સાધુ છે. સમજાય છે? આ તો ભગવાન જેવા સાધુ. શું કામ કહીએ? તો કે ભગવાનના જે ગુણો છે એવા ગુણ એ સંતને વિશે આવ્યા છે, એ ભક્તને વિશે આવ્યા છે, માટે આપણે કહે આ ભગવાન જેવા સંત છે. યદ્યપી ભગવાન જેવા સંત છે બોલ્યા પછી પણ ભગવાન અલગ છે, એ સંત અલગ છે. સમજાય? બોલાણું ભગવાન જેવા સંત છે એટલા માટે બોલાણું, જેવા ભગવાનમાં ગુણ છે એવા સંતની વિશે આવ્યા છે. તથાપિ બંને અલગ છે. એમ અહીંયા મન એ જીવ છે એમ બોલાણો હોવા છતાંય, મન એ જીવની જ કરણ છે એમ બોલાણો હોવા છતાંય બંને અલગ છે. એ કેવી રીતે છે? તો કે જીવના જેવા ગુણ છે, પરમાત્માને પામવાની તાલાવેલી જીવને જેવી છે એવા જ ગુણ મનની અંદર આવ્યા છે, માટે મન એ જીવ જ છે અથવા તો જીવ થકી અલગ નથી એમ સંબોધન કરવામાં આવ્યું છે. પણ એનો મતલબ એમ નથી કે મન અને જીવ બે એક જ છે. જીવ અને મન બેને એક કીધા એનું કારણ મહારાજે લોયાના 15મા વચનમાં પણ બતાવ્યું. મહારાજ કે જે કોઈ વિષયની પ્રાપ્તિ થાય છે, જીવ જે કોઈ વિષયની પ્રાપ્તિ કરે છે એ ઇન્દ્રિયો અંતસ્કરણના સંબંધથી જ કરે છે, એના માધ્યમથી જ ગ્રહણ થાય છે. એક મેક વિના એકમેક ક્રિયા કરી શકવા માટે સમર્થ નથી. એકને ક્રિયા કરીએ તો બીજાની જરૂરિયાત ઊભી થાય છે. માટે મહારાજ કે મન છે એ જીવ થકી જુદું નથી. તો આપણા મનમાં એમ થાય શત્રુ કીધું તે લોયાના 14માં કીધું મન છે એ જીવનું શત્રુ છે, એનો વિશ્વાસ ન કરવો. શત્રુ કેવી રીતે? તો મહારાજ અને મોટા સંતો બહુ અદભુત રીતે સમજાવે કે મન ત્યાં સુધી જીવ કહે એમ કરવા તૈયાર છે. ક્યાં સુધી? તો કે જીવ બળને પામેલો છે અને જીવ પરમાત્માને સંપૂર્ણ શરણાગત બન્યો છે, અને જીવની અંદર પરમાત્માના ગુણ આવ્યા હોવાને કારણે જીવ અતિશય બળને જ્યારે પામ્યો છે ત્યારે મન જીવનો જરાય વિરોધ કરતું નથી. બહુ ચાલાક છે. એને ખબર પડે કે આની પાસે મારું કાંઈ નહીં ઉપજે, તરત છૂપ. અને એમ લાગે કે હવે જરાક નબળું આમ થયો છે એટલે તરત માથું કાઢે. એટલે મહારાજ કે આ જીતાણું છે, બિલકુલ છૂપ બેઠું છે. યદ્યપિ તમે જરા કે નબળા પડશો તે તરત માથું કાઢવા તૈયાર થશે, માટે મનને પરમ શત્રુ જાણવું, એનો વિશ્વાસ કરવો નહીં. અને જેટલા જેટલા મનનો વિશ્વાસ કરવા ગયા છે એ તમામે ગોથા ખાધા છે. પરાશર મુનિને મન ઉપર વિશ્વાસ આવ્યો કે મેં તો મન જીતેલું છે. કદાચ એકલી સ્ત્રીની સાથે મુસાફરી કરો તો મને વાંધો નહીં આવે. વિશ્વાસ મૂક્યો માટે પરાશરને ગોથું ખવડાવી દીધું. નારદજીએ મન ઉપર વિશ્વાસ મૂક્યો કે શાસ્ત્ર નિષેધ કર્યો છે કે ત્યાગી પુરુષોએ નારીના પ્રસંગથી દૂર રહેવું, પણ હવે મારું મન જીતાણું છે માટે હું હાથ જોઉં તો વાંધો નહીં આવે. સ્ત્રીનો હાથ જોયો જયંતિનો અને ગોથું ખવડાવી દીધું. જેટલા જેટલાય મન ઉપર વિશ્વાસ મૂક્યો એ બધા એને મને ગોથા ખવડાવ્યા છે. માટે મારા લોયાના 14મામાં એમ કહે છે કે મનનો વિશ્વાસ કરવો નહીં, પરમ શત્રુ છે. અને મહારાજ કે અંત્યના 6ઠામાં મન છે એ જીવનું મિત્ર છે. મન જીવ બે એક છે, મન જીવનો શત્રુ છે, મન મનનું મિત્ર છે. મિત્ર કેમ સમજવું? તો આ જગતમાં કોઈ વ્યક્તિ સમૃદ્ધ જ્યારે બને, સમૃદ્ધ સમજ્યા, ત્યારે દુશ્મન માત્ર ટળી જાય અને બધા શું થઈ જાય? મિત્ર થઈ જાય. બાપદાદા ને એના બાપદાદા ને એની બાપદાદાને ઓળખાણ્યું કાઢે અને મિત્ર થાય. શું કામ મિત્ર થયા? એને ખબર છે કે આ સમૃદ્ધ છે, આની પાસેથી કંઈક મને મળશે. એમ મન ત્યારે મિત્ર થાય છે, જીવ જ્યારે સમૃદ્ધ બને. સમજાય છે? તપ, વૈરાગ, જ્ઞાન, આદિ ભક્તિ, એનાથી સમૃદ્ધિ જીવની પાસે જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે મન એનું મિત્ર બની જાય છે. કારણ કે આખીર મન છે એ સત્વગુણની પેદાશ છે. બરાબર યાદ રાખજો, મન એ રજોગુણમાંથી પ્રગટ્યું નથી, પ્રગટ્યું છે શેમાંથી? સત્વગુણમાંથી. એટલે તરત મૈત્રી મન બાંધી લેશે. અને મન મૈત્રી બાંધે છે એનું કારણ એ છે કે જીવ જ્યારે સમૃદ્ધ થાય, એની પાસે સામર્થ્ય જ્યારે વધે છે, ત્યારે જીવની અંદર, જીવ દેહમાં રહ્યો છે, દેહમાં ઇન્દ્રિયો અંતસ્કરણ બધું રહ્યું છે, અંતસ્કરણમાં બુદ્ધિ પણ રહી છે. જીવ જ્યારે સમૃદ્ધ થાય, મન એટલું બધું ચાલાક છે, એને સમૃદ્ધની સાથે જ ગમે છે. સમજાય? એને ભિખારી વ્યક્તિની સાથે ગમતું જ નથી. જીવ જ્યારે સમૃદ્ધ થાય ત્યારે મન છે એ બુદ્ધિથી સંપૂર્ણ નાતો તોડી નાખી અને જીવની સાથે બાંધે છે, મિત્ર બની જાય છે. અને જીવ જ્યારે નબળો પડે, જીવ જ્યારે નબળો પડે ત્યારે બુદ્ધિ સમૃદ્ધ થાય છે. બુદ્ધિ રજોગુણની પેદાશ છે. અને બુદ્ધિ જ્યારે સમૃદ્ધ થાય ત્યારે મન જીવની સાથે જ નાતો તોડી નાખીને બુદ્ધિની સાથે બાંધે છે. અને મન જ્યારે બુદ્ધિની સાથે નાતો બાંધે ત્યારે જીવનો પરમ શત્રુ બની જાય છે. અને મન જ્યારે બુદ્ધિથી નાતો તોડે છે ત્યારે જીવનો પરમ મિત્ર બની જાય છે. અને આ તો કેવળ હજુ જીવ તપ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ કે થોડો સમૃદ્ધ થાય ત્યાં મિત્ર બની જાય છે. અને માયકાંગલો બની જાય, કામ ક્રોધ લોભ આદિ વિકારોથી ખરડાઈ જાય ત્યારે મન જીવથી નાતો તોડીને બુદ્ધિની સાથે બાંધે છે. પણ જીવ અતિ સમૃદ્ધ થાય, કેવો સમૃદ્ધ થાય? તો પરમાત્માની જીવાયની અંદર ગુણ આવે આટલો મોટો જ્યારે સમૃદ્ધ થાય ત્યારે મન એ જીવની જ કિરણ બની જાય છે. જીવ કરતા લેશ માત્ર એ અલગ રહેવા પામતું નથી. મન જીવ જેવા સંકલ્પ કરે, માને જીવને જીવ કોઈ ભાવના થાય એવું જ મન પણ એની સાથે હા મિલાવી દે છે. એવી રીતે મન જીવથી અલગ થતું નથી. એવી રીતે મહારાજે અદભુત અહીંયા વાત કરી. પછી મહારાજ મનની સ્થિતિનું વર્ણન કરતા એમ કહે છે કે હે ભક્તજનો, મન જીતાણું હોય તો ભલે, મન ન જીતાણું હોય તો ભલે, મન જીવની કિરણ દેખાતી હોય તોય ભલે, પણ તેમ છતાંય મન આખીર માયાની પેદાશ છે, માટે એનાથી તમે જરાક જાળવજો. કામ લેજો વાંધો નહીં, પણ જરાક જાળવજો. અને મનનું ખરાબ ન થયું તમે કરજો, કારણ કે મનનું જ્યારે ખરાબ થશે ત્યારે જીવનું પણ ખરાબ એ કરશે. અને હકીકત છે, કોઈ પણ રાજા હોય ને, રાજાનો પ્રધાન જે હોય, પ્રધાન એ જ્યારે માયકાંગલો થાય, એ જ્યારે પોતાની ફરજમાંથી ચલાયમાન થાય, તે દિવસે રાજાનો નિશ્ચય પરાજય થાય. રાજા ગમે તેટલો બુદ્ધિશાળી હોય, ગમે તેવો હોય, પણ રાજાને વિજય અપાવવા યા તો એને પરાજિત કરવો એ પ્રધાનની હાથની વાત હોય છે. અને સૌરાષ્ટ્રનો એક પ્રસિદ્ધ ઇતિહાસ છે. જુનાગઢની અંદર રાખેંગારનું રાજ હતું. મારે લૌકિક દ્રષ્ટિએ જ જવા, તો તમને આ સિદ્ધાંત સમજે એટલે આપું છું. જુનાગઢની અંદર રાખેંગારનું રાજ હતું. એ રાજને જૂટવવા માટે, રાજને પોતાને હસ્તગત કરવા માટે સિદ્ધરાજે 12 વર્ષ સુધી પડાવ જુનાગઢમાં નાખ્યો. 12 વર્ષ સુધી ઘટના એવી ઘટેલી, રાણેક દેવી જે હતા એની સાથે સિદ્ધરાજને પરણવું હતું, પણ રાણેક દેવી માન્યાની રાખેંગારને પ્રેરણા, એ સિદ્ધરાજને ગમ્યું નહીં, એટલે રાણેક દેવીને ફરીવાર પરત લેવા માટે બહુ જોરદાર રાજવી હતો સિદ્ધરાજ, એટલે જુનાગઢ ઉપર ચડાઈ કરી 12 વર્ષ સુધી રાત્રિ દિવસ એક કર્યા, પરંતુ રાખેંગારનો વાંકો વાળ ન કરી શક્યો. રાખેંગણનો વાકો વાળ ન જ્યારે કરી શક્યો, પછી એણે બધા સલાહકારોને બોલાવ્યા કે આ રાખેંગાર જીતતા એમ નથી, કારણ કે આનો ગઢ એટલો બધો મજબૂત છે, એ ગઢ તૂટે એમ નથી, ગઢ એટલો બધો મજબૂત તૂટે એમ નથી, અને ગઢનો જે મેન ગેટ છે એ પણ તૂટે એમ નથી, અને ગઢનો મેન ગેટ ન તૂટે ત્યાં સુધી રાખેંગાર કોઈ દીડે પરાજિત નહીં થાય, અને એ પરાજય થયા સિવાય, પરાજિત થયા સિવાય રાણક દેવી મને મળશે નહીં, માટે શું કરવું? ત્યારે સલાહકારો એમ કીધું કે રાખેંગાને પરાજિત કરો તો એક જ ઉપાય છે, એના પ્રધાનને ફોડી નાખીએ આપણે, પ્રધાનને લાલચ આપે બે પાંચ દસ ગામની, અને પ્રધાન જો ફૂટી જાય, સમજાય? તે દાડે ભક્ત છે ને, પ્રધાન એ મુખ્ય સેનાપતિનું કામ બજાવતો, એનું મુખ્ય સેનાપતિ પ્રધાન જો ફૂટી જાય તો આપણે બધા કામની અંદર સક્સેસ થઈ, અને આખીર પ્રધાનને ફોડ્યો છે, અને પ્રધાનને જ્યારે ફોડ્યો ત્યારે પ્રધાને રાખેંગાર પોતાના મહેલમાં સૂતો છે, પોતાનું સૈન્ય પણ બધું આરામમાં છે, એ જ વખતે જાગી અને કિલ્લાનો મુખ્ય જે ગેટ છે અંદરથી ખોલી નાખ્યો, અને ગેટ ખોલતાની સાથે સિદ્ધરાજનું બધું સૈન્ય અંદર પ્રવેશ કરી ગયું અને રાખેંગારને હરાવ્યો. આ દ્રષ્ટાંતનો સિદ્ધાંત આપણે એ સમજવાનો છે કે મન એ પ્રધાનની જગ્યાએ છે, સેનાપતિની જગ્યાએ છે. જીવનો વિજય તો ત્યાં સુધી હોઈ શકે જ્યાં સુધી પ્રધાન વફાદાર હોય, જ્યાં સુધી સેનાપતિ વફાદાર હોય, એમ જ્યાં સુધી મન જીવને વફાદાર રહે ત્યાં સુધી જીવનો વિજય જ શક્ય બને. તો મનને વફાદાર રાખવા માટે મન ઉપર, ભલે મન બધું સારું કાર્ય કરે છે, પરંતુ જીવે ચાપતી દ્રષ્ટિ રાખવી પડે. રાખેંગારે જો સાપ્તી દ્રષ્ટિ રાખ્યો પ્રધાન ઉપર તો એની દિશા એ થાત નહીં. મહારાજ કહે, માટે બધું મન કહે એમ કરવા ન દેવું, કારણ કે મનની સ્થિતિ કેવી છે એની વિશે ભોગવવા દઈએ તોય દુઃખી થાય, ન ભોગવવા દઈએ તોય દુઃખી થાય. બહુ સરસ મારા સમજાવે છે મહારાજ કે જેમ ઉનાળાની લૂકો હોય તથા જેમ શિયાળાનું હિમ હોય તેવું મનનું રૂપ દેખાણું, અને જેમ માણસના દેહમાં લૂક પેસે તથા હિમ પેસે ત્યારે તે માણસ મરી જાય છે, તેમ એ મન ઇન્દ્રિયો દ્વારા થઈને જ્યારે વિષય સન્મુખ જાય છે ત્યારે વિષય જો દુઃખદાયી હોય તો મન તપીને ઉનાળાની લૂક જેવું થઈ જાય છે. કેટલો બધો કાબુ રાખવો પડે કે મનને વિષય બાજુ જવા દે, અને વિષય સુખરૂપ ન હોય તો મનને જે વસ્તુ જોતી હોય એવી વસ્તુ પદાર્થ પ્રાપ્ત મનને ન થાય ત્યારે મન અતિશય દુઃખી થઈ જાય છે. કેટલું બધું દુઃખી થઈ જાય છે. સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે ધારની બાજુમાં કેરાળા ગામ કે, અને કેરાળા ગામની અંદર એક દરજી પોતે કપડાં સીવવા ગયો, અને ત્યાંથી પેલા પટેલે એને રીંગણા આપ્યા અને કીધું કે લો આ તમે રીંગણાનું શાક કરજો, રીંગણા બહુ સારા દરજીને ભાવતા હશે. એટલે એણે એના છોકરાની સાથે ઘેરે મોકલી આપીને એમ કીધું, તારી માને કેજે આખા રીંગણાનું શાક કરે. છોકરો કે ભલે. અને આ તો બપોર સુધી એના સંકલ્પ કરતો કરતો કપડાને સીવે રાખ્યો, બપોરે ઘેરે ગયો અને જ્યાં જમવા બેઠો થાળી પીરસાણી, પણ રીંગણાને શાકને બદલે અડદની દાળ આવી, અને અડદની દાળ આવતાની સાથે મનને સુખદાયક વિષય પ્રાપ્ત ન થયો, એટલે મન ઉકળી ગયું, બહુ દુઃખ થઈ ગયું. એટલું બધું દુઃખ થઈ ગયું એના મોઢામાંથી શબ્દ નીકળી પડ્યા. કેવા નીકળી પડ્યા? અરે નભાઈ, એટલે પૂછવો કેમ અડધી દાળ કરી, શાક ન કરી રીંગણાનું? તો કે બપોરે ઓરાઈ ગઈ એટલે એમ તું ખાંજે રીંગણાનું શાક કરી છે. એટલે કે રાન નભાઈ, તને સાંગા પટેલ નું કુંય ન મળતું જીવતી રહી, આટલું કહીને ખાધા વિના એમને વાસણ ફગાવીને પાછું સીવવા જતો હતો, અને પછી પેલી જડ્યો સાંગા પટેલ નો કુવો, ગોત્યો ક્યાં છે સાંગા પટેલ નો કુવો, અને પછી કુવાને કાંઠે જઈ અંદર માર્યો ધુબકો નાવા હાટો, અને મરી. સ્વામી કહે, પછી તો કેસ થયો, અને ઘણો બધો દંડ ભરવો પડ્યો. માથે દેણું થઈ ગયું, દેણું કાઢવા માટે પછી મુંબઈ જવું પડ્યું. 12 વર્ષ સુધી જ્યારે મહેનત કરી ત્યારે દેણું નીકળ્યું. અને પછી બીજી પરિણો સ્વામી ગયે, ઘડીક રહી ન શક્યો, પછી 12 વર્ષે વઘાર બેઠો. સમજાય? એમ કેમ થયું? સુખદાય વિષય પ્રાપ્ત ન થયા જેને કારણે એનું મન ઉકળી ગયું. દુઃખદાયક વિષયની જ્યારે પ્રાપ્તિ થાય ત્યારે મન ઉકળી જાય છે. અને તે વિષય જો સુખદાયક હોય તો તેને વિશે મન શિયાળાના હિમ જેવું થાય છે. પોતાની ઈચ્છા અનુસાર વિષયની પ્રાપ્તિ થાય તો શિયાળાના હિમ જેવું થાય છે. પોતાને ગમતી વસ્તુ પ્રાપ્ત થાય હિમ જેવું થાય છે. આપણે એમ લાગે હિમ જેવું થયું તો વાંધો નહીં, પણ મહારાજ શું કહે ખબર છે? મહારાજ કહે સુખદાયી વિષય પ્રાપ્ત ન થાય, દુઃખદાયક પ્રાપ્ત થાય તો ઉનાળાની લોગ જેવું થાય અને જીવ હેરાન થાય છે, અને સુખદાયક પ્રાપ્ત થાય તો વિષયને પ્રાપ્ત કરી હૃદય હિમ જેવું થાય અને અતિશય હેરાન થાય છે. અતિશય હેરાન એમ કેમ? તો વિષય જ્યારે સુખદાયક પ્રાપ્ત ન થાય ત્યારે, પોતાની ઈચ્છા અનુસાર વિષય પ્રાપ્ત ન થાય ત્યારે જીવને થોડી વાર ક્રોધ આદિક ઉપજે. વિષય જોઈએ પ્રાપ્ત ન થાય, ક્રોધ આદિક થોડીક વાર ઉપજે અને પછી એ વાતને પડતી મૂકે, પણ પછી બીજી વસ્તુની ઉપાધિ બહુ રહેતી નથી. જ્યારે સુખદાયક વિષય પ્રાપ્ત થાય ત્યારે જીવ એને ભોગવે છે અને વિષય ભોગવવાથી તૃપ્તિ થાય. મહારાજ કે આવો તો કોઈ સંકલ્પ કરશો જ નહીં. સ્વામી દ્રષ્ટાંત લખ્યું. સ્વામી કે અગ્નિ સળગતો ને કોઈના મનમાં એમ થાય ઠારવો છે, અગ્નિ ઠારવો છે, અને પછી ઉપર ઘી રેડે તો કેમ થાય? ઠરી જાય, વધારે ભડકો થાય. એમ જીવના હૃદયની અંદર મહારાજ કે મન જ્યાં સુધી પોતાનું ધાર્યું કરે છે ત્યાં સુધી અગ્નિ તો હળગે જ છે, સમજાય? અને પછી એનું ધાર્યું કરવા દઈએ એટલે શું થાય? ભડકો થાય, શાંત થાય અને જીવ વધારે હેરાન થઈ જાય છે. એના કરતા વિષય ન ભોગવવા દે તો ઉપર મનો પાણી રેડે તો ધૂંધવાય, ધુમાડો થાય, એટલે આમ ખરાબ તો બધું થાય પણ ભડકા જેટલું ખરાબ કરતું નથી. આપણા મનમાં એમ થાય વિષય ન ભોગવી દે તો સારું. મહારાજે વિષય ન ભોગવવા દેવો એ સારું એમે ન કીધું. એમ નતર જગત માત્ર શાસ્ત્ર માત્ર એમ પુકારે છે કે જીવને વિષય થકી વિરક્ત કરો, વિષય થકી વિરક્ત કરો, જીવને વિષય ભોગવવા ન દો, ભોગવવા ન દો તો સારું. મહારાજ એમ પણ ના કહી દીધું કે વિષય ન ભોગવવા દઈએ અને સુખી થાય, કે જીવ સદ્ધર બને એ વાતે ખોટી. વિષય ભોગવવા દઈએ અને જીવ સદ્ધર થાય મહારાજ કે એ વાતે ખોટી. એટલી અદ્ભુત વાત મહારાજ કરી. મહારાજ કે જીવને પરમ સુખ તો ત્યારે પ્રાપ્ત થાય કે વિષયની પ્રાપ્તિ થાય યા તો વિષય ન પ્રાપ્ત થાય, પરંતુ બેમાંથી એકેમાં હે ઉપાધિ ન થાય એવી સ્થિતિ પ્રાપ્ત જે કરે છે મહારાજ એ પરમ સુખ્યો થાય છે. ને એને જ મહારાજ કેમ ભાગવત સંત કહીએ. મળે એનો આનંદ નહીં, ન મળે એનો શોક નહીં. ભક્તજનો એક વાત બહુ યાદ રાખજો, મળે એનો જેને આનંદ થશે એને, જ્યારે નહીં મળે ત્યારે જરૂર શોક થશે. ન મળે એનો જેને શોક થશે એને મળશે ત્યારે જરૂર આનંદ થશે. અને જ્યાં સુધી પ્રાપ્તિનો આનંદ અને ગુમાયોનો શોક વર્તશે ત્યાં સુધી જીવાત્મા ક્યારેય કૃતકૃત્ય નહીં બને. એને માટે શું કરવું? તો એટલો જ વિચાર કરવાનો કે વિષય પ્રાપ્ત થાય એ નાશવંત છે, ન પ્રાપ્ત થાય એ નાશવંત છે. બે વિષય નાશવંત છે. વિષય ન મળે અને દુઃખ જે થાય છે અને અંતસ્કરણ એને અવલંબને કરી અને મલિન બને છે એનું ફળ મારે ભોગવવું પડશે. વિષય પ્રાપ્ત થાય અને ભોગવી અને અયોગ્ય ક્રિયા થશે અને એનું જે ફળ થશે એ પણ મારે ભોગવવું પડશે. આ બંને અયોગ્ય ફળ ભોગવવા પડશે અને વિષય તો બે જતા રહેશે. વિષય જતા રહે છે, એના ફળ જીવને ભોગવવા પડશે. જીવ બહુ જ હેરાન થશે. આ હેરાન ગતિમાંથી તો જ બહાર નીકળી શકાય કે આ બધા એના કરતા સુખના સાગર એક પરમાત્મા જ છે. ભગવાનમાં જેની વૃત્તિ જાય છે એ વ્યક્તિ હર્ષ સુખ થકી પર થાય છે અને એ સુખ શાશ્વત રહે છે. કદી જ એમાંથી દુઃખની અનુભૂતિ થતી જ નથી એવા પરમ કૃપાળુ પરમાત્મા છે. એના સ્વરૂપમાં વૃત્તિ જોડું તો જ હું પરમ સુખ્યો થાવ. આવો મહારાજ કે જે સંકલ્પ કરશે એ પરમ ભાગવત સંત છે. એને પછી વિષયની પ્રાપ્તિથી ટાઢું નહીં થાય, ન પ્રાપ્ત થાય તો એને ઊનું નહીં થાય, ગરમ નહીં થાય. નહીં તો ક્યારેક ક્યારેક એ ઘટના ઘટે. એ કરી વખત અમારે મુંબઈ કથાથી કહેતા હતા એ સ્વામી, મને એક ઉદ્વેગ રહીશ કે મેં કહ્યું શાનો ઉદ્વેગ રહી કે કહો. કે ચાર પાંચ મહિના પહેલાં સ્થાનનું નામ નહીં આપું, એક સ્વામી આવ્યા હતા કે અને મારી પાસે 25,000 રૂપિયા માંગ્યા કે. એક બે ફેરી મેં સેવા કરેલી થોડી થોડી અને મને કીધું 25,000 રૂપિયા આ વખતે લખાય. અને મેં એક બે કામ કાઢેલ એટલે લખાવી ન શક્યો. મેં કીધું સ્વામી આ વખતે મારાથી થાય એમ નથી. અને સ્વામી બહુ જ મારા પર ખીજાઈ ગયા કે બહુ જ ખીજાઈ ગયા. મને કે તને ભાન મળે છે, હું કામ કમા છો કે આમ છે ને તેમ છે ને, ઠાકોરજી અર્થે વપરાતા નથી, તારા ધન હું કામના, તારા રૂપિયા હું કામના, બાયડી છોકરા બધા તો ખોટા છે, એને માટે વાવેરે છો, છોકરા લગ્નમાં આટલા વાવેર્યા, મકાન લીધોમાં આટલા વાવેર્યા, અને સાધુને આપવા પડે છે, મંદિરમાં ત્યાં કાઢવું પડે છે. સ્વામી બહુ જ મને ખીજાણા, બહુ જ ખીજાણા. અને ખીજાને જતા રહ્યા કે બસ તે દાડો મને ઉદ્વેગ રહ્યા કરે છે, શું થશે શું થશે એમ. ત્યારે અમે એને એટલું જ કીધું કે તમે ચિંતા ન કરો. એટલા માટે ચિંતા ન કરો, તમે તમારી ફરજમાંથી ચૂક્યા નથી. કારણ કે મહારાજે સત્સંગ જીવનમાં નારાયણ ગીતામાં એવું કીધું છે કે ધનાઢ્ય ગ્રસ્થ ભક્તો હોય એમણે સેવા કરવી મારીની આજ્ઞા છે. અને આધારાન સ્વામીના ગ્રંથમાં તો મહારાજ ત્યાં સુધી લખ્યું કે સમયા ઉત્સવ કરવા